નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે. વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29 જાહેર કરાઈ. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આગામી સમયમાં ખાનગી બસ માટે બસ પોર્ટ બનાવવાની જાહેરાત કરી. પૂરથી અસરગ્રસ્ત દક્ષિણ ગુજરાતની મુલાકાત લેતા મુખ્યમંત્રી. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી. ICMAI દ્વારા CMA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરાયું. અમદાવાદના મનોજ પટેલે ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક મેળવ્યો. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29 લોન્ચિંગ કરતા જણાવ્યું કે આ પોલિસી દ્વારા ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે. શ્રી પટેલે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારત વિશ્વના સૌથી મોટા ડેટા યુઝર અને ડેટા ઉત્પાદક દેશોમાં સ્થાન મેળવી રહ્યું છે. ડિજિટલ યુગમાં ડેટા જ વિકસિત ભારતના આર્થિક વિકાસનો નવો આધાર બની ડિજિટલ અર્થવ્યવસ્થાને નવી દિશા આપી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારની મજબૂત વિશ્વસનીયતાને કારણે આ પોલિસીની 7.5 ગીગાવોટની ક્ષમતા સામે દેશ વિદેશની અગ્રણી કંપનીઓના તેના કરતા બમણી ક્ષમતાની માંગ સાથેના માંગણી પત્રો સરકારને મળ્યા છે. ડેટા સેન્ટરમાં સૌથી વધુ વીજળી અને પાણીની જરૂરિયાત હોવાથી આ પોલિસી હેઠળ ડેટા સેન્ટરોમાં વપરાતી કુલ ઉર્જામાંથી 51% ઉર્જા ફરજિયાતપણે હરિત ઉર્જા જ વાપરવી પડશે, જેથી દરિયાના પાણીના મીઠું કરવા માટેના ડિસેલિનેશન પ્લાન્ટ પર ભાર મૂકીને પાણી પુરવઠો આપવામાં આવશે.
और डेटा सेंटर की पॉलिसी 7.5 गीगा की कैपेसिटी की जब पॉलिसी ये लॉन्च हो रही है उसके सामने पूरे गुजरात में कुल मिला के जो पॉलिसी आज लॉन्च हो रही है उससे करीबन डबल कैपेसिटी की डिमांड आज राज्य सरकार के पास देश एवं दुनिया की लीडिंग कंपनीज द्वारा अपने डेटा सेंटर गुजरात में अलग अलग स्थान पर स्थापित करने के लिए रिक्वेस्ट लेटर उन्होंने भेज लिए है.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આગામી સમયમાં ખાનગી બસ માટે બસ પોર્ટ બનાવવાની જાહેરાત કરી. ગાંધીનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ શો પ્રવાસના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા તેમણે દેશના અર્થતંત્ર અને પ્રગતિમાં પરિવહન ક્ષેત્રના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો. તેમણે જાહેર પરિવહનને સુવિધાજનક, આર્થિક રીતે પરવડે એવું અને સુલભ બનાવવાની ઓપરેટરોને અપીલ પણ કરી.
મુજે ખુશી હૈ કે હમારી ઇન્ડસ્ટ્રી જીસ પ્રકાર સે ટેકનોલોજી મે કોસ્ટ મે જો ડેવલપમેન્ટ કર રહી હૈ उससे हमारा एक मिशन है कि हमें जल्दी ही पहले नंबर पर पहुंचना है. ये इंडस्ट्री इतनी इम्पोर्टेंट है कि ये 4.5 लाख करोड़ एज ए स्टेट GST एंड सेंट्रल GST सबसे ज्यादा रेवेन्यू राज्य सरकार और भारत सरकार को देती है.
રાજ્યમાં પડેલા ભારે વરસાદના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો, જેને લઈ નવસારી વલસાડના જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓ અને ધારાસભ્યો તથા પદાધિકારીઓ સાથે ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી. તાજેતરના ભારે વરસાદને કારણે ઉભી થયેલી સ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલ બચાવ રાહતની કામગીરીની પણ સમીક્ષા કરી. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમજ સહાય કામગીરી અંગે જરૂરી દિશાનિર્દેશ પણ અધિકારીઓને આપવામાં આવ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમારી મુખ્ય પ્રાથમિકતા ખાસ કરીને સ્વચ્છતા, સ્વચ્છ પાણી અને આરોગ્ય પર કેન્દ્રિત છે. સુરતમાં આવેલા ભારે વરસાદ અંગે શહેર અને જિલ્લાની સમીક્ષા કરતા શ્રી સંઘવીએ ઉમેર્યું કે આરોગ્ય અંગે ઘરે ઘરે સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે. અમારી ટીમો તમામ પ્રકારની દવાઓ સાથે ઘરે પહોંચી રહી છે.
हमारी मुख्य प्राथमिकता स्वच्छता, स्वच्छ पानी और स्वास्थ्य को लेके है. डोर टू डोर सर्वे स्वास्थ्य को लेके भी चालू हो गया है और उसके अलावा भी हमने 10 जगह पे मेडिकल टेंट, मेडिकल कैंप बनाने का भी निर्णय लिया है. कोई भी छोटी मोटी बीमारी या कुछ भी प्रकार की अगर तकलीफ लग रही है तो वो कैंप में भी जाके उनकी इलाज करा सकते हैं. जहाँ पे भी पानी भरा था वहाँ आने वाले दिनों में जो पानी का समय था वो भी डबल किया गया है. हर सोसाइटी के रास्तों तक पहुँचने का प्रयास करेंगे. पहले मुख्य रास्ते साफ होंगे, बाद सोसाइटी के भी रास्ते क्लीन करने के लिए महानगर पालिका की टीम मदद करेगी.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsone.gov.in/geo અને અમારા એક હેન્ડલ AIR News_BD ને ફોલો કરશો. તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા 14 જૂનના રોજ લેવાયેલી સીએમએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ ચેપ્ટરમાં 222 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 182 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેથી અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 81.98% આવ્યું છે, જેમાં મનોજ પટેલનો ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક અને વેસ્ટર્ન રિજનમાં 1લો રેન્ક આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં આ વર્ષે સીએમએ ફાઉન્ડેશનનું અમદાવાદ ચેપ્ટરનું પરિણામ સૌથી વધુ આવ્યું છે, તેમજ પાસ થનારા વિદ્યાર્થીઓ સંખ્યા પણ વધી રહી છે. આઈસીએમએઆઈના ચેરમેન સીએમએ મિતેશ પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું.
આઈસીએમએઆઈ દ્વારા 14 જૂનના જે ફાઉન્ડેશનની પરીક્ષા લેવામાં આવી હતી એમાં 222 સ્ટુડન્ટ્સ અપીયર થયા હતા અને એમાંથી 182 સ્ટુડન્ટ્સે ફાઉન્ડેશન ક્લિયર કર્યું છે અને અમદાવાદ ચેપ્ટરનું પરિણામ લગભગ 82% જેવું છે. સીએમએનું કોર્સ સ્ટ્રક્ચર અત્યારે એ રીતનું બનાવવામાં આવ્યું છે કે જેથી કરીને કોર્પોરેટ્સની જે ડિમાન્ડ્સ હોય છે એને અનુસરીને એ માંગને પૂરી પાડે છે.
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ સતીશ પટેલને માંજલપુર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી વડોદરાની માંજલપુર બેઠકમાં પેટા ચૂંટણી માટે ભાજપે સતીશ પટેલને ટિકિટ આપી છે. સતીશ પટેલ વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કુલ 104 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી. 14 જુલાઈએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે, જ્યારે 16 જુલાઈએ ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. 30 જુલાઈએ મતદાન થશે, જ્યારે 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરવામાં આવશે. અમદાવાદમાં સીઆઈઆઈના એક કાર્યક્રમમાં રાજ્યના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિસ્તરણ, નીતિગત સુધારાઓ અને ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને વેગ આપવા યુવા સશક્તિકરણ પહેલ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો. રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે વધુમાં જણાવ્યું.
करीब 3 લાખ ये स्टार्टअप रजिस्टर हुए हैं और उसमें के 100 से ज़्यादा यूनिकॉर्न बन चुके हैं. गुजरात पहले से ही इंटरप्रेन्योरशिप का हब रहा है, यहाँ भी हम स्टार्टअप के इकोसिस्टम बना रहे हैं. हमारी गवर्नमेंट ऑफ गुजरात की जो पॉलिसी है स्टार्टअप के लिए उसमें भी काफ़ी बदलाव करके ज़्यादा एट्रेक्टिव बना रहे हैं.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 12 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસે વધુ વિગતો આપી.
आने वाला 7 दिन के लिए 9 से लेकर 15 जुलाई तक इसमें और इसके कारण रेन थंडरस्टॉर्म का भी संभावना रहेगा आइसोलेटेड प्लेसेस में और मॉडरेट टू रफ सी कंडीशन जो रहेगा मॉडरेट टू रफ स्टीप प्रेशर ग्रेडियंट के कारण 30 से 40 किलोमीटर प्रति घंटा गास्टिंग टू 50 किलोमीटर प्रति घंटा में स्पीड होने का संभावना रहेगा 11 से 12 जुलाई वो फिशरमैन भाई के लिए वार्निंग दिया गया है डे 3 डे 4.
આજે ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે વૈશ્વિક ઉર્જા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ગુજરાતનો ફાળો 70.82% છે. સ્થાપિત ક્ષમતા 50.386 ગીગાવોટ સુધી પહોંચી છે. એક અહેવાલ સાંભળીએ.
અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડીને સ્વચ્છ અને ટકાઉ ઉર્જા આધારિત ભવિષ્યનું નિર્માણ કરવાના હેતુસર આજે વૈશ્વિક ઉર્જા સ્વાવલંબન દિવસની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાનું લક્ષ્ય છે. એટલું જ નહીં, પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા વર્ષ 2030 સુધીમાં દેશની 50% વીજળી નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતમાંથી મેળવવાનો સંકલ્પ પણ કરાયો છે. આ રાષ્ટ્રીય લક્ષ્યને અનુસરીને ગુજરાત પવન, સૌર અને રૂફટોપ સોલાર ઉર્જા ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. કુલ સ્થાપિત નવીનીકરણીય અને સ્થાપિત પવન ઉર્જા ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ તથા સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતામાં બીજા ક્રમે છે, જ્યારે 13,45,000થી વધુ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન અને 7,408 મેગાવોટ ક્ષમતા સાથે રૂફટોપ સોલાર ક્ષેત્રે પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રના વિકાસથી રાજ્યમાં અંદાજે 2,37,000 રોજગારીનું સર્જન થયું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે. વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029 જાહેર કરાઈ. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આગામી સમયમાં ખાનગી બસ માટે બસ પોર્ટ બનાવવાની જાહેરાત કરી. પૂરથી અસરગ્રસ્ત દક્ષિણ ગુજરાતની મુલાકાત લેતા મુખ્યમંત્રી. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષંગભી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી. આઈસીએમઆઈના દ્વારા સીએમએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરાયું. અમદાવાદના મનોજ પટેલે ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક મેળવ્યો. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.